એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ સાંભળનારાઓનું સ્વાગત છે આજના આ વિચાર મંથનમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણી આસપાસની દુનિયાને સમજવામાં ખરેખર મદદ કરી શકે છે, આપણા સમાજને અને કદાચ આપણી જાતને પણ થોડી વધુ સારી રીતે સમજવાની એક નવી ચાવી આપે. પુસ્તક છે મિશેલ ગેલફોન્ડનું રૂલ મેકર્સ રૂલ બ્રેકર્સ, એટલે કે નિયમ બનાવનારા અને નિયમ તોડનારા.
હા, અને આ પુસ્તક મતલબ અત્યારના સમયમાં તો ખરેખર ખૂબ જ પ્રસ્તુત છે. આપણે રોજ જોઈએ છીએ ને આપણી આસપાસ આપણા દેશમાં દુનિયામાં કેટલી બધી વિવિધતા છે. રીતભાતમાં, નિયમો પાળવામાં, કોઈ નવી વાત સ્વીકારવામાં ક્યારેક નવાઈ લાગે કે ભાઈ અમુક સમાજ આટલા બધા કડક કેમ છે અને બીજા અમુક આટલા હળવાર નિરાંતવાળા. આ પુસ્તક આ કેમ છે ને એનો જવાબ શોધવામાં બહુ મદદ કરે છે, અને એ પણ એક સાવ સરળ લાગતી પણ ઊંડી વાત દ્વારા, ચુસ્ત અને ઢીલી સંસ્કૃતિઓ.
બરાબર, તો સૌથી પહેલાં એ જાણીએ કે આ સરસ વિચાર પાછળ કોણ છે. લેખિકા વિશે થોડી વાત કરીએ. મિશેલ ગેલફોન્ડ એ કોઈ સામાન્ય પ્રોફેસર નથી, ખરું ને? હાલ સ્ટેનફર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાં છે ઓર્ગનાઇઝેશનલ બિહેવિયરના પ્રોફેસર, અને પહેલાં યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડમાં હતા. પણ એમની ઓળખ એમના પદ કરતાં એમના કામથી વધુ છે. આંતર સાંસ્કૃતિક મનોવિજ્ઞાન, એમાં તેમનું મોટું નામ છે.
સાવ સાચી વાત, એમનું કામ જ એમની ઓળખ છે, અને આ પુસ્તક માટે એમની યોગ્યતા ખરેખર અનોખી છે. કારણ કે આ કોઈ આમ બેઠા બેઠા કરેલું ચિંતન નથી, આ તો એમના બે દાયકાથી પણ વધુ સમયના ઊંડા સંશોધનનું પરિણામ છે. અને આજે ચુસ્ત ઢીલી સિદ્ધાંતની આપણે વાત કરવાના છીએ, એના પ્રણેતા પણ એ પોતે જ છે. એમણે 30 કરતાં વધુ દેશોમાં હજારો લોકો પર અભ્યાસ કર્યો છે, બહુ મોટા પાયે. એટલે એમની જે વાત છે ને એ ખાલી કિસ્સાઓ કે ઉદાહરણો પર નથી, નક્કર માહિતી છે. ઇતિહાસ, પર્યાવરણ, મનોવિજ્ઞાન આ બધાનો વ્યવસ્થિત અભ્યાસ છે, એટલે એમની વાતમાં વજન છે, અધિકૃતતા છે.
ખરેખર રસપ્રદ. તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, જો એકદમ સરળ શબ્દોમાં સમજવું હોય તો?
મૂળ વાત ખરેખર બહુ સરળ છે. ગેલફોન્ડ કહે છે કે દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ હોય, દેશ, રાજ્ય, કંપની કે આપણું કુટુંબ પણ, એને આપણે એક માપ પટ્ટી પર મૂકી શકીએ, સ્પેક્ટ્રમ પર. આ માપપટ્ટીનો એક છેડો છે ચુસ્ત, ટાઈટ. અહીં નિયમો બહુ સ્પષ્ટ હોય, કડક હોય, અને જો કોઈ એ નિયમો તોડે ને તો સમાજ એને સહેલાઈથી સ્વીકારતો નથી, કદાચ સજા પણ મળે.
અને બીજો છેડો?
બીજો છેડો છે ઢીલો, લૂઝ. અહીં નિયમો વધુ આમ લવચીક હોય, થોડું આમ તેમ ચાલે, નવા વિચારો માટે, અલગ પ્રકારના વર્તન માટે વધુ જગ્યા હોય, વધુ સહનશીલતા હોય.
એટલે ઉદાહરણ તરીકે લઈએ તો જાપાન કે સિંગાપુર જેવા દેશો ચુસ્ત બાજુ વધુ હોય, જ્યાં એકદમ નિયમ પાલન જરૂરી છે.
હા, કદાચ.
અને અમેરિકા કે બ્રાઝિલ જેવા દેશો ઢીલા તરફ, જ્યાં વ્યક્તિગત સ્વતંત્રતા પર વધુ ભાર હોય.
હા, એ સારા ઉદાહરણ છે સમજવા માટે. પણ ગેલફોન્ડ એક બહુ મહત્વની વાત કહે છે કે આ કોઈ કાળું ધોળું નથી. એવું નથી કે આ સારું ને પેલું ખરાબ. આ એક આખી રંગછટા છે, એક સ્પેક્ટ્રમ છે. કોઈ સંસ્કૃતિ 100% ચુસ્ત કે 100% ઢીલી નથી હોતી. દરેક ક્યાંક ને ક્યાંક આ માપપટ્ટી પર હોય છે. પણ પેલો મોટો સવાલ એ છે કે કોઈ સંસ્કૃતિ આ માપપટ્ટી પર ક્યાં હશે એ નક્કી કેવી રીતે થાય? શું કારણ હોય એની પાછળ?
હા, એ જ મારે પૂછવું હતું. આ જ મુખ્ય જિજ્ઞાસા છે. કેમ અમુક સમાજ વધુ કડક ને અમુક વધુ આમ હળવા?
અને એનો જવાબ ગેલફોન્ડના મતે એક શબ્દમાં છે, ખતરો, થ્રેટ. જે સમાજોએ પોતાના ઇતિહાસમાં વધુ ખતરાઓનો સામનો કર્યો છે.
કેવા ખતરા?
જેમ કે વારંવાર યુદ્ધો થયા હોય, પડોશીઓના આક્રમણ થયા હોય, અથવા તો કુદરતી આફતો બહુ આવતી હોય, પૂર, દુકાળ, ભૂકંપ, રોગચાળા ફેલાયા હોય વારંવાર, અથવા તો વસ્તીની ગીચતા ખૂબ જ વધારે હોય, સંસાધનો ઓછા હોય. આવા સમાજોને ટકી રહેવા માટે, વ્યવસ્થા જાળવવા માટે શું જોઈએ?
સંકલન. બધાએ સાથે મળીને કામ કરવું પડે, નિયમો પાડવા પડે.
બિલકુલ. એમને મજબૂત સંકલનની અને કડક નિયમોની જરૂર પડી, એટલે ધીમે ધીમે એ સંસ્કૃતિઓ વધુ ચુસ્ત બની.
અને જે સમાજો પ્રમાણમાં એમ કહીએ કે વધુ સુરક્ષિત રહ્યા, જેમણે ઓછા ખતરાનો સામનો કર્યો.
હા, જેઓ વધુ સુરક્ષિત રહ્યા ભૌગોલિક રીતે કે અન્ય રીતે, તેઓ વધુ ઢીલા બની શક્યા. કેમ કે જ્યારે સુરક્ષા હોય, સ્થિરતા હોય, ત્યારે સમાજ થોડા નવા પ્રયોગો કરવાનું વિચારી શકે, થોડું ખુલ્લાપણું રાખી શકે, સર્જનાત્મકતાને, નવા વિચારોને વધુ પ્રોત્સાહન આપી શકે, એમને પરવડે. ટૂંકમાં કહીએ તો ભૂતકાળમાં અનુભવાયેલા ખતરાનું પ્રમાણ નક્કી કરે છે કે સમાજ કેટલો ચુસ્ત બનશે અથવા કેટલો ઢીલો રહેશે.
વાહ, આ તો ખરેખર દુનિયાને, સમાજને જોવાનો એક સાવ નવો જ લેન્સ મળી ગયો કહેવાય. ચાલો આ વિચારને થોડો વધુ ઊંડાણથી સમજીએ. પુસ્તકમાં ગેલફોન્ડ આને કેવી રીતે સમજાવે છે, શરૂઆત ક્યાંથી કરે છે?
પુસ્તકની શરૂઆત જ આ ચુસ્ત ઢીલા લેન્સથી થાય છે. પહેલાં તો એ આ ખ્યાલ બરાબર સમજાવે છે અને સ્પષ્ટ કરે છે કે આ માત્ર દેશો પૂરતું નથી, એક જ દેશમાં અલગ અલગ રાજ્યો, શહેરો, કંપનીઓ, અરે કુટુંબોમાં પણ આ તફાવત જોવા મળે. જેમ કે તમે જોશો કે ચુસ્ત સમાજમાં લોકો સમયના વધુ પાબંદ હોય, ઘડિયાળો પણ વધુ સચોટ મેળવેલી હોય, જાહેર સ્થળોએ કેવું વર્તન કરવું એના નિયમો વધુ સ્પષ્ટ અને કડક હોય. જ્યારે ઢીલા સમાજમાં આ બધું થોડું હળવું હોય, થોડી છૂટછાટ વધુ હોય. પેલું ઉદાહરણ લેખિકા આપે છે કે માનો કે કોઈ જાહેર જગ્યાએ મોટેથી ગીત ગાવા માંડે તો ઢીલા સમાજમાં કદાચ લોકો બહુ ધ્યાન ના પણ આપે, ભાઈ એની મરજી એમ વિચારે. પણ ચુસ્ત સમાજમાં તરત કોઈક આવીને ટોકશે કે આ શું કરો છો.
હા હા, આ વાત તો અનુભવી છે. પણ પેલો સવાલ પાછો આવે છે, શું કોઈ એક બીજા કરતા વધુ સારું છે, ચુસ્ત હોવું સારું કે ઢીલું?
અને અહીં જ ગર્લફ્રેન્ડ પેલી ગોલ્ડી લોક્સ સિદ્ધાંતની વાત લાવે છે.
ગોલ્ડી લોક્સ
પેલી વાર્તા હતી ને, રીંચ અને ત્રણ વાટકીઓ વાળી, હા એ જ, જેમાં પેલી છોકરી ગોલ્ડી લોક્સને બધું જ જસ્ટ રાઇટ એટલે કે બરાબર માપનું જ જોઈતું હતું. ના બહુ ગરમ, ના બહુ ઠંડુ, ના બહુ મોટું, ના બહુ નાનું. એમ જ ગર્લફ્રેન્ડ કહે છે કે કોઈ સંસ્કૃતિ સ્વાભાવિક રીતે શ્રેષ્ઠ નથી, ચુસ્ત કે ઢીલી બંનેના પોતપોતાના ફાયદા છે અને ગેરફાયદા પણ છે. ચુસ્તતાનો ફાયદો શું? એ વ્યવસ્થા આપે છે, ઓર્ડર, સંકલન સારું થાય, લોકોમાં સ્વનિયંત્રણ વધુ હોય, સલામતી વધુ લાગે, ગુનાખોરીનો દર ઓછો હોય.
પણ ગેરફાયદો?
ગેરફાયદો એ કે જો બહુ જ ચુસ્તતા વધી જાય તો પછી નવા વિચારો દબાઈ જાય, પરિવર્તનનો ડર લાગે, સર્જનાત્મકતા મરી જાય, ક્યારેક દમનકારી પણ બની શકે.
અને ઢીલાપણાનું શું, એના ફાયદા ગેરફાયદા?
ઢીલાપણાનો મોટો ફાયદો છે ખુલ્લાપણું, ઓપનનેસ. એ નવીનતાને, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે છે, બદલાવને સ્વીકારવાની ક્ષમતા વધુ હોય છે, જુદા જુદા વિચારો અને લોકો પ્રત્યે વધુ સહનશીલતા હોય છે. પણ જો ઢીલાપણું બહુ વધી જાય તો પછી અરાજકતા ફેલાઈ શકે, અસંગઠન, કોઈ નિયમ જ ના પાડે, સંકલનનો અભાવ દેખાય.
એટલે આદર્શ શું?
આદર્શ એ છે કે પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ યોગ્ય સંતુલન હોય. જે તે સમાજ કે સમૂહ માટે ગોલ્ડીલોક્સ પોઈન્ટ કયો છે એ શોધવું પડે. જાણે કે કોઈ ચોક્કસ કામ માટે સાચું ઓજાર વાપરવા જેવી વાત છે. સ્ક્રૂ ખોલવા હથોડી ન વપરાય, ખરું ને?
બરાબર, બહુ સરસ રીતે સમજાવ્યું. એટલે કે સંદર્ભ, કોન્ટેક્સ્ટ એ બહુ મહત્વનો છે. હવે પેલી ખતરાવાળી વાત પર પાછા આવીએ. એનું કારણ તમે સમજાવ્યું. શું એના કોઈ નક્કર વાસ્તવિક દુનિયાના ઉદાહરણો પુસ્તકમાં છે?
હા, ચોક્કસ છે. ગેલફાન્ડ પુરાવા સાથે બતાવે છે. દાખલા તરીકે, જે દેશોના ઇતિહાસમાં વધુ કુદરતી આફતો આવી છે, ભૂકંપ, વાવાઝોડા, પૂર અથવા તો ગંભીર રોગચાળા ફેલાયા છે, ત્યાં સંકલિત પગલાં લેવાની અને સ્વચ્છતા જાળવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ. આના કારણે નિયમો વધુ કડક બન્યા, લોકો વધુ શિસ્તબદ્ધ થયા, એટલે એ સમાજો ચુસ્ત બન્યા.
અને માનવ સર્જિત ખતરા જેમ કે યુદ્ધ?
હા, એ પણ. જે દેશો ભૌગોલિક રીતે એવી જગ્યાએ છે જ્યાં સરહદી તકરાર વધુ થઈ હોય અથવા જેમણે વારંવાર બહારના આક્રમણનો સામનો કરવો પડ્યો હોય, દાખલા તરીકે ઐતિહાસિક રીતે જર્મની, તેમને પોતાની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે મજબૂત નિયમો અને શિસ્તની જરૂર પડી, એટલે તેઓ વધુ ચુસ્ત બન્યા. એની સરખામણીમાં ન્યૂઝીલેન્ડ જુઓ, ભૌગોલિક રીતે કેટલું અલગ અને પ્રમાણમાં સુરક્ષિત રહ્યું છે. ઇતિહાસમાં ઓછા બાહ્ય ખતરા જોયા છે એટલે ત્યાં સમાજ વધુ ઢીલો, વધુ નિરાંતવાળો બની શક્યો. એમને એટલી કડકાઈની જરૂર ન પડી.
આ તો ખરેખર ઇતિહાસ અને ભૂગોળ કેવી રીતે આપણી સંસ્કૃતિને આપણા સ્વભાવને ઘડે છે એની વાત થઈ, પણ શું આ સંસ્કૃતિની અસર આપણા મન પર, આપણી વિચારવાની રીત પર પણ પડે છે?
બિલકુલ. અને આ પુસ્તકનો એક સૌથી રસપ્રદ અને કદાચ થોડો ચોંકાવનારો ભાગ છે. ગેલફાન્ડ કહે છે કે સંસ્કૃતિ એ કંઈ ખાલી બહારના નિયમોનો સમૂહ નથી, એ આપણા મગજની અંદર ઉતરે છે. એ શાબ્દિક રીતે આપણી વિચારવાની રીતને, આપણા મગજને વાયર કરે છે. જે લોકો ચુસ્ત સંસ્કૃતિમાં ઉછરે છે તેમનામાં નિવારણ ફોકસ, પ્રિવેન્શન ફોકસ વધુ વિકસિત હોય છે.
નિવારણ ફોકસ
એટલે
કે તેઓ ભૂલો ટાળવા પર, નુકસાનથી બચવા પર, સાવચેતી રાખવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. શું ખોટું થઈ શકે છે એના પર એમનું ધ્યાન વધુ હોય. તેઓ વધુ આત્મનિરીક્ષણ, સેલ્ફ મોનિટરિંગ કરે છે. બીજા લોકો શું વિચારે છે, સામાજિક રીતે શું યોગ્ય છે, એના પ્રત્યે વધુ સભાન હોય છે.
અને ઢીલી સંસ્કૃતિમાં ઉછરેલા લોકો,
એમનામાં પ્રોત્સાહન ફોકસ, પ્રમોશન ફોકસ વધુ જોવા મળે છે. એટલે કે તેઓ તકો ઝડપવા પર, કંઈક નવું મેળવવા પર, આગળ વધવા પર વધુ ધ્યાન આપે છે. લાભ શું થશે એના પર નજર હોય. તેઓ નવા અનુભવો માટે વધુ ખુલ્લા હોય છે, થોડું જોખમ લેવા તૈયાર હોય છે, અને અસ્પષ્ટતા, એમ્બિગ્યુટી સાથે વધુ સહજ હોય છે. બધું એકદમ ચોક્કસ ના હોય તો પણ ચાલે.
મતલબ કે
આપણી સંસ્કૃતિ નક્કી કરે છે કે આપણે સાવચેત રહીશું કે સાહસિક બનીશું. ગજબ કહેવાય.
હા, અમુક અંશે. એ આપણી સર્જનાત્મકતા, આપણું સ્વનિયંત્રણ, આપણે નિર્ણયો કેવી રીતે લઈએ છીએ, આ બધું જ પ્રભાવિત કરે છે.
અને શું આ જ વાત ઘર પરિવારમાં કે પછી સમાજના જુદા જુદા વર્ગોમાં પણ લાગુ પડે ખરી?
વધુ આર્થિક અસ્થિરતા કે શારીરિક જોખમોનો સામનો કરે છે, જેમ કે ઘણીવાર કામદાર વર્ગ, તેમના જીવનમાં વધુ અનિશ્ચિતતા અને ખતરો હોય છે, બરાબર? એટલે તેઓ સલામતી અને વ્યવસ્થા માટે વધુ ચુસ્ત નિયમો અને ધોરણો તરફ વળે છે. તેમના બાળકોના ઉછેરની પદ્ધતિમાં પણ આ દેખાય છે. આજ્ઞા પાલન, વડીલોને માન આપવું, નિયમોનું પાલન કરવું, આના પર વધુ ભાર હોય છે.
અને જે વર્ગો વધુ સુરક્ષિત છે, જેમ કે મધ્યમ કે ઉચ્ચ વર્ગ,
હા, જેમની પાસે વધુ સુરક્ષા છે, વધુ સંસાધનો છે, તેઓ ઢીલાપણા તરફ વધુ ઝોક ધરાવે છે. તેમના ઉછેરમાં સ્વ અભિવ્યક્તિ, સર્જનાત્મકતા, પોતાની પસંદગી કરવી, વાટાઘાટો કરવી, આ બધી બાબતોને વધુ મહત્વ આપવામાં આવે છે. આનાથી એ પણ સમજાય છે કે એક જ દેશની અંદર પણ કેટલીકવાર સામાજિક વર્ગો વચ્ચે આટલા ઊંડા સાંસ્કૃતિક મતભેદો કેમ જોવા મળે છે.
ખરેખર આ દ્રષ્ટિકોણ ઘણું સ્પષ્ટ કરે છે. અને કામકાજની જગ્યાએ, ઓફિસમાં, ફેક્ટરીમાં, ત્યાં સિદ્ધાંત કેવી રીતે કામ કરે?
ત્યાં પણ આ એટલો જ લાગુ પડે છે. તમે વિચારો ને, અમુક વ્યવસાયોમાં ચુસ્તતા કેટલી અનિવાર્ય છે. જેમ કે એરલાઇનનો કોકપીટ, ત્યાં પાયલોટે નિયમો અને ચેકલિસ્ટનું પાલન કરવું જ પડે, નાની ભૂલ પણ ચાલે નહીં. કે પછી સર્જિકલ ટીમ ઓપરેશન કરતી હોય, અથવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં કામ કરતા લોકો, ત્યાં તો ઝીણામાં ઝીણા નિયમનું પાલન જરૂરી છે. ત્યાં ચુસ્તતા જીવન રક્ષક છે.
બરાબર.
પણ બીજી બાજુ કોઈ ટેક સ્ટાર્ટઅપ હોય, કે કોઈ એડવર્ટાઇઝિંગ એજન્સી હોય, કે પછી કોઈ કલાકારનો સ્ટુડિયો હોય, ત્યાં જો તમે એરલાઇન કોકપીટ જેવા કડક નિયમો લાદી દો તો નવીનતા, ક્રિએટિવિટી આવશે જ ક્યાંથી? ત્યાં તો થોડું ઢીલાપણું જોઈએ, પ્રયોગ કરવાની, ભૂલો કરવાની, અલગ રીતે વિચારવાની છૂટ જોઈએ.
એટલે સાચી સંસ્થા એ કહેવાય જે બંનેને સાચવી શકે.
હા, એ જ મોટો પડકાર છે, ખાસ કરીને મોટી સંસ્થાઓ માટે. તેમને એક જ સમયે અમુક વિભાગોમાં, જેમ કે ઉત્પાદન કે હિસાબ, ચુસ્તતા જાળવવી પડે, અને અમુક વિભાગોમાં, જેમ કે રિસર્ચ કે માર્કેટિંગ, ઢીલાપણાને પ્રોત્સાહન આપવું પડે. આને ગેલફાન્ડ ઉભયપક્ષી સંસ્થા, એમ્બીડેક્સ્ટ્રસ ઓર્ગેનાઇઝેશન કહે છે, જે બંને હાથ સરખી રીતે વાપરી શકે. અને એ પણ મહત્વનું છે કે કર્મચારીનો સ્વભાવ અને સંસ્થાની સંસ્કૃતિ વચ્ચે મેળ બેસે. જો બહુ ઢીલા સ્વભાવનો માણસ અત્યંત ચુસ્ત વાતાવરણમાં જાય તો એ ઘૂંળાઈ જાય, અને ઉલટું પણ સાચું.
તો પછી જે લોકો નેતૃત્વના સ્થાને છે, લીડર્સ છે, એમના માટે આ સમજનો શું અર્થ, એમને આ કેવી રીતે ઉપયોગી થાય?
નેતાઓ માટે તો આ સમજ ખરેખર સોનાની લગડી જેવી છે. સૌથી પહેલું તો તેમને સાંસ્કૃતિક બુદ્ધિ, કલ્ચરલ ઇન્ટેલિજન્સ કેળવવી પડે. સમજવું પડે કે પોતે જે ટીમ કે સંસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે એ ચુસ્ત છે કે ઢીલી. કારણ કે નેતૃત્વની શૈલી એ મુજબ બદલવી પડે. જો તમે ચુસ્ત સંસ્કૃતિમાં બહુ જ હળવાશથી હાથ પર હાથ ધરીને બેસી રહેશો તો લોકો તમને નબળા, બિનઅસરકારક ગણશે. ત્યાં સ્પષ્ટ દિશા અને નિયમોની અપેક્ષા હોય છે. અને જો તમે ઢીલી સંસ્કૃતિમાં બહુ જ કડક ટોપડાઉન નિયમો લાદવાનો પ્રયત્ન કરશો તો લોકોનું મનોબળ તૂટી જશે, સર્જનાત્મકતા દબાઈ જશે, લોકો છોડીને જતા રહેશે.
એટલે નેતાએ બહુ કુશળતાથી કામ લેવું પડે.
વિકલ, અને આ સમજ માત્ર આંતરિક સંચાલન માટે જ નહીં પણ બહારની દુનિયા સાથે કામ પાડવામાં પણ ઉપયોગી છે. જેમ કે અલગ અલગ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના લોકો સાથે વાટાઘાટો કરતી વખતે તેમની અપેક્ષાઓ સમજવી, વિવિધ ટીમોનું સંચાલન કરતી વખતે કોને કેવી રીતે પ્રેરિત કરવા એ સમજવું. દાખલા તરીકે, ચુસ્ત સંસ્કૃતિના લોકોને કદાચ ફરજ, કર્તવ્ય અને સ્થિરતાની વાત વધુ અપીલ કરે, જ્યારે ઢીલી સંસ્કૃતિના લોકોને જુસ્સો, સ્વતંત્રતા અને નવું કરવાની તક વધુ આકર્ષે.
અને અત્યારે જે આપણે દુનિયાભરમાં અને આપણા દેશમાં પણ જે રાજકીય ધ્રુવીકરણ જોઈએ છીએ, એમ બે છેડા પર વહેંચાયેલા લોકો, એનું આ ચુસ્ત ઢીલી વિચાર સાથે કોઈ જોડાણ છે?
હા, ગેલફંડ એવું સૂચવે છે કે આ એક મહત્વનું પરિબળ હોઈ શકે છે. તેમનું કહેવું છે કે જ્યારે સમાજનો એક મોટો વર્ગ કોઈપણ કારણસર, જેમ કે ઝડપી આર્થિક બદલાવ, બેરોજગારી, સ્થળાંતર, ટેકનોલોજીનો બદલાવ, વૈશ્વિકરણ, આ બધાને કારણે જ્યારે એમને વધુ ખતરો અનુભવાય છે, અસુરક્ષા લાગે છે, ત્યારે તેઓ સ્વાભાવિક રીતે વધુ સુરક્ષા, વધુ વ્યવસ્થા, વધુ સ્થિરતાની માંગ કરવા લાગે છે. તેઓ મજબૂત નેતૃત્વ અને સ્પષ્ટ નિયમો ઈચ્છે છે, એટલે કે તેઓ ચુસ્તતા તરફ વધુ ઝોક દાખવે છે.
અને બીજો વર્ગ?
બીજો વર્ગ કદાચ આ બદલાવને તક તરીકે જુએ છે, અથવા તો આ ચુસ્તતાની માંગને પોતાની વ્યક્તિગત સ્વતંત્રતા પર કાપ મૂકનારી ગણે છે. તેઓ ઢીલાપણા, એટલે કે ખુલ્લાપણા, સહનશીલતા અને પરિવર્તનને વધુ મહત્વ આપે છે. આના કારણે બે જૂથો વચ્ચે ઊંધી ખાઈ સર્જાય છે. એકબીજાને સમજી શકતા નથી અને પરસ્પર ગેરસમજ અને સંઘર્ષનું દુષ્ટ ચક્ર શરૂ થઈ શકે છે.
તો આનો કોઈ ઉપાય છે? શું સમાજ પોતાની આ ચુસ્તતા કે ઢીલાપણાની માત્રાને બદલી શકે, કે પછી એ જે છે એ જ રહે?
ના, બદલી શકે છે. ને એ જ આ પુસ્તકનો સૌથી આશાસ્પદ અને મહત્વનો સંદેશ છે. ગેલફાંડાને તૂટ્યા વિના વળવાની કળા, ધી આર્ટ ઓફ બેન્ડિંગ વિધાઉટ બ્રેકિંગ, કહે છે. મતલબ કે સફળ સમાજો અને સંસ્થાઓ એ છે જે જરૂરિયાત મુજબ, પરિસ્થિતિ મુજબ પોતાની ચુસ્તતા કે ઢીલાપણાના સ્તરને ગતિશીલ રીતે, ડાયનામિકલી સમાયોજિત એડજસ્ટ કરવાનું શીખે છે.
એટલે કે લવચિક બનવું.
હા, પણ સભાનપણે. જેમ કે કોઈ મોટી કટોકટી આવે, દાખલા તરીકે 911 પછી અમેરિકામાં જે થયું, અથવા કોવિડ રોગચાળો આવ્યો ત્યારે દુનિયાભરમાં થયું, ત્યારે પ્રમાણમાં ઢીલા ગણાતા સમાજો પણ સ્વૈચ્છિક રીતે, અસ્થાયી રૂપે વધુ ચુસ્ત નિયમો અપનાવી શકે છે, સલામતી માટે, સંકલન માટે. અને એનાથી ઉલટું પણ થઈ શકે. કોઈ ખૂબ જ ચુસ્ત સમાજને જો લાગે કે નવીનતા અને આર્થિક વિકાસ માટે જરૂર છે, તો તે અમુક ક્ષેત્રોમાં વ્યૂહાત્મક રીતે નિયમો ઢીલા કરી શકે છે, વધુ ખુલ્લાપણું લાવી શકે છે, જેમ કે સિંગાપોરે અમુક સુધારા કર્યા છે. મુખ્ય વાત છે જાગૃતિ અને ઉદ્દેશ્ય. પરિસ્થિતિ શું માંગી રહી છે એ સમજવું અને એ મુજબ અનુકૂલન સાધવું.
આખી વાતચીત બહુ જ વિચાર પ્રેરક રહી. આખા પુસ્તકનો સાર કાઢવો હોય, મુખ્ય મુદ્દા તારવવા હોય તો શું કહી શકાય? કયા મુખ્ય વિચારો છે જે શ્રોતાઓએ યાદ રાખવા જેવા છે?
મને લાગે છે કે 4-5 મુખ્ય તારણો છે જે ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. પહેલું કે આ ચુસ્ત ઢીલું માળખું, ટાઇટ લૂઝ ફ્રેમવર્ક, એક સાર્વત્રિક સિદ્ધાંત છે. એ માત્ર દેશોને જ નહીં પણ રાજ્યો, શહેરો, કંપનીઓ, ટીમો અને કુટુંબો સુદ્ધા માનવ સમૂહના દરેક સ્તરે લાગુ પડે છે. બીજું, અને આ બહુ મહત્વનું છે, કે સંસ્કૃતિના નિયમો કેવા હશે એની પાછળ ખતરાની ધારણા મુખ્ય ચાલક બળ છે. સમાજનો ઇતિહાસ અને પર્યાવરણ એના નિયમોને સમજાવવામાં મદદ કરે છે.
બરાબર.
ત્રીજું, પેલો ગોલ્ડીલોક્સ સિદ્ધાંત. કોઈ એક શ્રેષ્ઠ સંસ્કૃતિ નથી. ચુસ્તતા અને ઢીલાપણું બંનેના ફાયદા ગેરફાયદા છે. સંદર્ભ અને ધ્યેય શું છે એના પર આધાર રાખે છે કે કયું વધુ યોગ્ય છે. હંમેશા વ્યવસ્થા, ઓર્ડર અને ખુલ્લાપણા ઓપનનેસ વચ્ચે એક સંતુલન જાળવવાનો પ્રયાસ હોય છે. અને ચોથું, આજના આ જટિલ જોડાયેલા વિશ્વમાં સફળ થવા માટે વ્યક્તિગત અને સામૂહિક રીતે સાંસ્કૃતિક બુદ્ધિ, કલ્ચરલ ઇન્ટેલિજન્સ ખૂબ જ જરૂરી છે. એટલે કે આ ચુસ્ત ઢીલા તફાવતોને સમજવાની અને તેમની સાથે અસરકારક રીતે કામ પાર પાડવાની ક્ષમતા.
અને આ બધી વાતો આપણા રોજિંદા જીવનમાં, ખાસ કરીને ભારત કે ગુજરાત જેવા આટલા બધા વિવિધતા સભર સમાજમાં કેવી રીતે લાગુ પડે, આપણે આનો શું ઉપયોગ કરી શકીએ?
અરે, આ તો ખૂબ જ લાગુ પડે છે. આપણે રોજબરોજ આનો અનુભવ કરીએ છીએ, ભલે આપણે એને આ નામથી ઓળખતા ના હોઈએ. વિચારો, આપણા જ દેશમાં કેટલા અલગ અલગ રાજ્યો, સમુદાયો છે. દરેકની રીતભાત, નિયમો પાળવાની રીત, નવી વસ્તુઓ સ્વીકારવાની વૃત્તિ કેટલી અલગ છે. આપણા કાર્યસ્થળોમાં જુઓ, કોઈ ઓફિસ બહુ ફોર્મલ, નિયમબદ્ધ હોય, ચુસ્ત, તો કોઈ સ્ટાર્ટઅપનું વાતાવરણ એકદમ હળવું, ફ્લેક્સિબલ હોય, ઢીલું. આપણા પોતાના કુટુંબોમાં પણ કોઈકના ઘરે સમયપાલન અને શિસ્ત પર ખૂબ ભાર હોય, તો કોઈકના ઘરે બાળકોને વધુ સ્વતંત્રતા અને છૂટછાટ મળતી હોય. આ ચુસ્ત ઢીલો લેન્સ આપણને આ તફાવતોને સારા ખરાબના ચશ્માથી જોવાને બદલે એની પાછળના કારણો સમજવામાં મદદ કરે છે. કદાચ આપણે થોડા વધુ સહાનુભૂતિશીલ બની શકીએ, વધુ સારી રીતે વાતચીત કરી શકીએ.
ચોક્કસ, આ પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે ખરેખર મનમાં ઘર કરી જાય એવા છે, યાદ રહી જાય એવા.
હા, બિલકુલ. હું થોડા એવા મુખ્ય વિચારો કે વિધાનો ટાંકવા માંગીશ જે આ પુસ્તકનો હાર્દ રજૂ કરે છે. પહેલું, સંસ્કૃતિઓ વચ્ચેનો મુખ્ય તફાવત એ નથી કે તેમની પાસે સામાજિક ધોરણો છે કે કેમ. દરેક પાસે હોય છે, પણ તફાવત એ છે કે તેઓ લોકોને એ ધોરણોથી કેટલું વિચલિત થવા દે છે, કેટલી છૂટ આપે છે. આ જ ચુસ્તતા અને ઢીલાપણાનો ગુપ્ત કોડ છે. આ મૂળભૂત વ્યાખ્યા છે. પેલી સહનશીલતાનું સ્તર જ બધું નક્કી કરે છે. બીજું, કોઈ સંસ્કૃતિના નિયમોને સમજવા માટે તમારે પહેલાં તેના ખતરાઓના ઇતિહાસને સમજવો જ જોઈએ. યુદ્ધ, દુકાળ, રોગ અને વસ્તીની ગીચતા આ બધા ચુસ્ત સમાજોના નિર્માતા છે. આ શા માટેનું જવાબ આપે છે, કારણ સ્પષ્ટ કરે છે.
બરાબર.
ત્રીજું, ચુસ્તતા આપણને સંકલન અને ટકી રહેવામાં મદદ કરતી વ્યવસ્થા પૂરી પાડે છે, જ્યારે ઢીલાપણું આપણને નવીનતા લાવવા અને અનુકૂલન સાધવામાં મદદ કરતું ખુલ્લાપણું પૂરું પાડે છે. બંનેમાંથી કોઈ સ્વાભાવિક રીતે સારું કે ખરાબ નથી, તે ફક્ત જુદા જુદા કાર્યો માટે જુદા જુદા સાધનો છે. આ પેલી ગોલ્ડીલોક્સ અને કાર્યક્ષમતાની વાત છે, સંતુલન.
સરસ.
અને ચોથું, આ ચુસ્ત ઢીલી માનસિકતા ફક્ત આપણી બહારની દુનિયામાં જ નથી, તે આપણા માથાની અંદર પ્રવેશે છે. આપણા સ્વનિયંત્રણ, આપણી સર્જનાત્મકતા, નિર્ણયો લેવાની આપણી રીત અને આપણી રાજકીય વિચારધારાઓને પણ આકાર આપે છે. આ બતાવે છે કે સંસ્કૃતિની અસર કેટલી ઊંડી અને વ્યક્તિગત છે.
આ વિચારોનો આમ પ્રેક્ટિકલ ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે રોજિંદા જીવનમાં?
ઘણા બધા ક્ષેત્રોમાં, વ્યવસાય અને નેતૃત્વમાં તો આપણે વાત કરી જ. જેમ કે જો તમે બહુરાષ્ટ્રીય ટીમનું સંચાલન કરો છો, માનો કે તમારી ટીમમાં જર્મન સભ્ય પણ છે અને બ્રાઝિલિયન પણ, તો આ સમજ તમને તેમની કામ કરવાની શૈલી અને અપેક્ષાઓ સમજવામાં મદદ કરશે. બે કંપનીઓનું વિલીનીકરણ થતું હોય, એક કદાચ જૂની ચુસ્ત ઉત્પાદન ફર્મ હોય અને બીજી નવી ઢીલી સોફ્ટવેર કંપની, તો સંભવિત સાંસ્કૃતિક સંઘર્ષોને ઓળખવામાં અને ઉકેલવામાં મદદ મળે. માર્કેટિંગમાં પણ ચુસ્ત બજારોમાં કદાચ સલામતી, ભરોસો, પરંપરા જેવી બાબતો પર ભાર મૂકવો વધુ અસરકારક રહે, જ્યારે ઢીલા બજારોમાં નવીનતા, ઉત્સાહ, વ્યક્તિગત અભિવ્યક્તિ પર. અને હા, મુસાફરી વખતે તો આ જ્ઞાન ખૂબ જ કામ લાગે, નવા દેશના અલિખિત નિયમો સમજવામાં અને ઝડપથી અનુકૂલન સાધવામાં. જાપાનમાં સમયનું પાલન અને ઇટાલીમાં થોડી લવચિકતાની અપેક્ષા રાખવી.
અને અંગત જીવનમાં, સંબંધોમાં, કુટુંબમાં
ભાવે ચુસ્ત અને બીજી વ્યક્તિ વધુ સ્વયંભૂ, જેમ આવે તેમ જીવનારી હોય, સ્વભાવે ઢીલી, તો આ સમજણ તેમના મતભેદો ઘટાડવામાં, એકબીજાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે. એ આવો જ છે કે એ આવી જ છે, એમ કહેવાને બદલે એમના સ્વભાવ પાછળનું કારણ સમજી શકાય. બાળકોના ઉછેરમાં પણ ક્યારે નિયમો જરૂરી છે અને ક્યારે સ્વતંત્રતા આપવી એનું સંતુલન શોધવામાં આ મદદરૂપ થઈ શકે. શાળાનું વાતાવરણ કદાચ વધુ ચુસ્ત અને ઘરનું વાતાવરણ કદાચ વધુ ઢીલું, આ બંને વચ્ચેના તફાવતને સમજવામાં અને બાળકને એમાં સમન્વય સાધવામાં મદદ કરવામાં પણ આ ઉપયોગી છે.
સાચી વાત. મારા માટે આ પુસ્તકમાંથી જો કોઈ એક વાત સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ હોય તો એ હતી કે ઇતિહાસ અને ભૂગોળનો ખતરો આપણી સંસ્કૃતિને, આપણા માનસને આટલો ઊંડો આકાર આપી શકે છે. એ વિચાર ખરેખર આંખ ખોલી નાખનારો હતો. આપણને લાગે કે આપણે બધું નક્કી કરીએ છીએ, પણ ઘણું બધું તો આપણી જાણબહાર જ નક્કી થઈ ગયું હોય છે.
અને મારા માટે આખા માળખાની જે સરળતા છે, છતાં એની જે વ્યવહારિકતા છે એ કમાલની છે. એ રોજબરોજના નાના મોટા માનવ વ્યવહારોને, સામાજિક ગતિવિધિઓને સમજવા માટે એક ખૂબ જ શક્તિશાળી છતાં ઉપયોગમાં સરળ એવું સાધન આપે છે. અને પેલો સંતુલનનો સંદેશ કે જીવનમાં કે સમાજમાં ન તો અત્યંત કડકાઈ સારી, ન તો અત્યંત છૂટછાટ, પરિસ્થિતિ મુજબ યોગ્ય મિશ્રણ શોધવું એ ખરેખર જીવનના દરેક પાસા માટે ખૂબ જ મહત્વનું અને યાદ રાખવા જેવો બોધપાઠ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.